તારીખ 27/11/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 34 સળંગ પ્રવચન નંબર 70
શ્રીમદજીનો જન્મ થયેલો સૌરાષ્ટ્રમાં ગુરુદેવને છોડીએ તો ભૂતકાળના જ્ઞાનીઓમાં નજીકમાં નજીક સમય શ્રીમદજીનો છે. છેલ્લા 100 વર્ષમાં છેલ્લી શતાબ્દી એમાં શ્રીમદજી એકમાત્ર છે. એમના સમયમાં જે કોઈ એમના સમાગમમાં મોક્ષો આવ્યા, મોક્ષોની શ્રીમદજી પ્રત્યેની ભક્તિ અસાધારણ છે. ગ્રસ્ત વેશમાં હોવા છતાં એમને દેવ તરીકે, કૃપાળુ દેવ તરીકે સંબોધન કરતા, મોક્ષો એમને કૃપાળુ દેવ એમ કહેતા. ગ્રસ્ત વેશમાં હતા છતાં જે સર્વજ્ઞ ભગવાનને ઉપમા આપી, એ ઉપમા મોક્ષો એમ સંબોધન કરતા. ગ્રંથમાં જે પત્રો છે એ તો શ્રીમદજીના પોતાના લખેલા છે. એમને જેમણે પત્રો લખ્યા એ તો એકદમ ભક્તિ થી ભરપૂર પત્રો. કેટલા પત્રો મેં જોયા, એ તો લગભગ 250 પત્રો નોટબુક હતી. પણ જેમ ભગવાન તરણ તારણ હાર કહેવાય છે સર્વજ્ઞ પરમાત્મા, એમ જ પ્રત્યક્ષ જ્ઞાનીમાં તા તારણ બુદ્ધિ આવે છે. મોક્ષ જીવને, પાત્ર જીવને, બોધને યોગ્ય હોય એવા જીવને તારણ બુદ્ધિ ઉત્પન્ન થાય છે. એની નિશાની છે, સૂચક પરિણામ. અત્યંત ભક્તિથી એમના સમાગમને વારંવાર ઈચ્છે છે, વારંવાર એમના સમાગમની ચાહના વ્યક્ત કરી છે. માત્ર ભક્તિને ઈચ્છી છે, કોઈએ જ્ઞાનની માગણી કરી છે એવું બહુ અલ્પ સંખ્યા છે. પ્રત્યક્ષ સમાગમમાં જ્ઞાનીની ભક્તિ છે. ભક્તિ માર્ગ છે તો એમાં દૂષણ શું છે એ વિચાર. એ તો પોતે જ તત્વ સ્વરૂપ છે. જ્ઞાની પોતે જ તત્વ સ્વરૂપ છે. એ તત્વ સામે રહે છે કે એક બાજુ રહી જાય. કોઈને તત્વના બહુમાન વિના તત્વને પામવું છે કેવી રીતે થશે? બહારમાં તો જળની લાચારી કરે છે ને જળનું બહુમાન કરે છે. જેની પ્રાપ્તિ થઈ શકતી નથી એવા જે પરમાણુ એનું બહુમાન કરે છે, એની ભક્તિ છે. અને એક બહુમાન કરતા તો જડબુદ્ધિ થાય છે, બોધથી ચૈતન્યના બોધથી દૂર જાય છે. જ્ઞાની તો સાક્ષાત છે, બુદ્ધિ છે. એટલે એમાં તો રહેવાનો પ્રશ્ન જ નથી. તત્વ અત્યંત સમક્ષ થતા ભક્તિ ઉપજે છે. તો ભક્તિ ક્યારે ઉપજે છે? ભક્તિ એટલે બહુમાન, એની નજીકતા થાય, એની સમીપતા થાય ત્યારે બહુમાન ઉપજે છે અને ત્યારે ભક્તિ ઉપજે છે. એમાં દૂર રહેવાનો તો પ્રશ્ન જ નથી. શાસ્ત્રની વાતો કરે એટલે એ તત્વજ્ઞાન છે, એવું કાંઈ તત્વજ્ઞાનનું સ્વરૂપ નથી. શાસ્ત્રોમાંથી પ્રશ્નો કાઢે, શાસ્ત્રોની ચર્ચા કરે, શાસ્ત્રોનું વાંચન કરી નાખે માટે એ તત્વજ્ઞાન થઈ ગયું, એવું કાંઈ નથી. તત્વજ્ઞાન તો સ્વતત્વના મહિમાપૂર્વક ઉત્પન્ન થાય છે. જ્ઞાનનો અર્થ એ છે સ્વતત્વનું જ્ઞાન, તે તત્વજ્ઞાન. નહીતર તો જેને શાસ્ત્ર જ્ઞાન ન હોય એવા સમ્યક દ્રષ્ટિને તત્વજ્ઞાનનો અભાવ કહેવો પડશે. જેને શાસ્ત્ર જ્ઞાન ન હોય એવા કોઈ સમ્યક દ્રષ્ટિ હોય કે જેને શાસ્ત્રો વિશેનું જ્ઞાન ન હોય તો એ તત્વજ્ઞાની નથી ને. એ જ તત્વજ્ઞાની છે. જેને સ્વતત્વનું જ્ઞાન છે તે તત્વજ્ઞાની. અને ભલે હજારો શાસ્ત્રો કંઠસ્થ હોય તો પણ જેને સ્વતત્વનું જ્ઞાન નથી તે બધા અજ્ઞાની. તત્વજ્ઞાની નહીં પણ અજ્ઞાની છે. વિદ્વાન હોય, પંડિત હોય પણ અજ્ઞાની માં સમજાય છે. બહુ શાંત અને સૌમ્ય મુદ્રા ધારી હતા, ગંભીર મુદ્રા હતી. બહુ નાની ઉંમરથી ગંભીર વિચારણા અને નાની ઉંમરમાં સ્વતત્વની અનુભૂતિ કરી અને અલૌકિક દશાને પ્રાપ્ત કરી અને ઘણા મુમુક્ષુ અને સ્વતત્વ સંબંધી ઊંડી ઊંડી વાતો, તત્વના સિદ્ધાંતોની, ચિત્રાગી સિદ્ધાંતોની ઘણી ઊંડી વાતો એમના પત્ર વ્યવહારમાં જોવામાં આવે છે. ભોગવું કદી લખેલી આસ્તી ભોગીભાઈ, ભોગીભાઈ મલાડવાળા છે ને, એ માં તો દેવલાલી મળ્યા હતા. પણ એમ કેમ કે હું મુંબઈ આવું ત્યારે હું મુંબઈમાં એક ભાઈ પાસે છે, આવી આપીશ માત્ર એ લઈએ. વાંચવામાં તો બીજું કોઈ તત્વનો વિષય બહુ ચર્ચેલો હોય નહીં. કોઈએ ક્યારેક પ્રશ્ન કર્યો છે, બાકી બધાએ સત્સમાગમની માગણી કરી છે. કેમ કે પત્ર વ્યવહાર તો ત્યારે થાય છે કે પ્રત્યક્ષ સમાગમ નથી હોતો. એક ગામથી બીજા ગામ વચ્ચે પત્ર વ્યવહારનો પ્રસંગ ઉભો થાય છે અને એમણે પ્રત્યક્ષ સમાગમની માગણી કરી છે. એક પેરેગ્રાફ તો વિશેષણનો લખે, સર્વજ્ઞને ઉપમા આપી એવી બધી ઉપમા આપી છે, એટલી ભક્તિથી પત્રો લે. લોકો અત્યારે તો વાંચે તો સહન ન કરી શકે, સહન શક્તિ બહાર જાય એટલી બધી ભક્તિથી એમ પત્રો લે. ઉંમરમાં તો 34 વર્ષે દેહ છોડ્યો હતો. 34 વર્ષ તો અત્યારે યુવાન અવસ્થા ગણાય છે. 40-45 સુધી તો અત્યારે યુવાન અવસ્થા ગણાય છે. યુવાન ખરેખર તો પુરુષાર્થમાં યુવાન હતા, પણ જ્ઞાનમાં તો વૃદ્ધતા પ્રવર્તા. જેમ વૃદ્ધ માણસને દુનિયાદારીનો અનુભવ હોય છે અને તેથી યુવાન જીવા ઊંછાછળા નથી હોતા પણ ઠરેલા હોય છે, એમ જ્ઞાનથી ઠરેલા હતા એમ કેવું છે. એટલે અનુભવ જ્ઞાન જેમ પ્રસિદ્ધ હતું અને વિશેષતા હતી, સારું સારું એવું અનુભવનું જ્ઞાન સંપન્ન એમ કહ્યું રાજકોટમાં દેહ છોડ્યો છે, વાણિયામાં જન્મ થયો, ચૈત્ર ચૈત્ર સુદ પાંચમ છે કે ચૈત્ર વદ પાંચમ છે, જન્મદિવસ કાતો સુદ પણ દેહાંત છે ચૈત્ર મહિના, બક્ષીશેરી રાજકોટમાં બક્ષીશેરી છે ત્યાં મકાન જઈએ પણ એવા મહાત્માઓ ભાગ્ય જ પૃથ્વી ઉપર હોય છે એવી એક પ્રકૃતિ પોતે પોતાના માટે લખી ગયા છે. એક ભાવ તારી હવે એક જ દેહ ધરીને જાસનું સ્વરૂપ સ્વદેશ, હવે જે અમારું સ્વદેશ સિદ્ધાલય છે, સિદ્ધ અવસ્થા અને સિદ્ધાલય અંતરબાય એક જ પ્રકાર એક જ ભાવમાં હવે મુસાફરી બધી ભાવ પ્રમાણની પૂરી થાય છે. નિર્મળ સુખના પોતાના સંસાર પરિભ્રમણનો છેડો દેખાઈ જાય છે. વર્તમાન ચાલતા પુરુષાર્થના પરિણામ નથી, પોતાના સ્વસંવેદન જ્ઞાનથી ભવિષ્યની ખબર પડે છે. સત્શાસ્ત્રોનું જે યાદી લખી છે તે આ શાસ્ત્રો વાંચવા જોઈએ. 18 શાસ્ત્રોમાંથી 17 દિગંબર શાસ્ત્રો સંપ્રદાયમાં એ દિગંબર સંપ્રદાયમાં એમનો જન્મ નહોતો, સ્થાનકવાસી સંપ્રદાયના કુળમાં જન્મેલા, સ્થાનકવાસીમાં તો વૈષ્ણવો સાથે પણ વૈવાહિક સંબંધ હોય છે, એમના માતાજી હતા એ તો વૈષ્ણવ હતા. નાનપણમાં વૈષ્ણવની કંઠી બાંધેલી, વિષ્ણુની કંઠી તૂટી ગયા પછી ફરી નથી બાંધેલી, વિચારણા નાનપણથી જાગી ગયા. પછી સ્થાનકવાસીના શ્વેતાંબર શાસ્ત્રોનો અધ્યયન થયેલું, કેટલાક વૈષ્ણવ શાસ્ત્રો પણ વિષ્ણુના શાસ્ત્રો પણ એમણે વાંચ્યા છે, બીજા પણ એમને અન્ય ધર્મનું પણ ઉછાવરતા પ્રમાણમાં વાંચન હશે એવું લાગે છે. ગાંધીજીએ જે પ્રશ્ન પૂછ્યા એમાં બાઇબલ ઉપરના પ્રશ્નો પૂછ્યા છે, કુરાન ઉપરના પ્રશ્નો પૂછ્યા છે, ગીતા ઉપરના પ્રશ્નો પૂછ્યા છે, રામાયણ અને મહાભારત ઉપરના પણ પ્રશ્નો પૂછ્યા છે, એ પણ ઓછા વધતા પ્રમાણમાં એમ માન. ક્ષોભક્ષમ તો બહુ તીવ્ર હતો, સ્મૃતિ બહુ તીવ્ર હતી, ક્ષોભક્ષમ ઘણો બહુ શક્તિશાળી ક્ષોભક્ષમ જેને કહીએ એવો ક્ષોભક્ષમ હતો, પણ એ બધા કરતા આત્મજ્ઞાન હતું એ બહુ મોટી વાત છે, એ ઘણી મોટી વાત છે. કોઈ પણ વર્તમાનમાં પ્રત્યક્ષ સત્પુરુષના યોગ વિના, પ્રત્યક્ષ વર્તમાનમાં બોધ નથી શાંતિ, ભૂતકાળમાં સમાગમ થયેલો છે. અત્યારે એમણે જે અંદરથી સંસ્કારની જાગૃતિથી જે અનુભૂતિ સુધી પહોંચ્યા એ બહુ મોટી વાત છે, સામાન્ય વાત નથી પણ એ બહુ મોટી વાત છે. કેમ કે અંતર્મુખનો માર્ગ છે એ બહુ જગતનું બહુ ગુપ્ત રહસ્ય છે, એ ગુપ્ત તત્વ છે. અનંતકાળથી કલ્યાણની ઈચ્છા કરવા વાળા આ જીવે એ માર્ગ મેળવ્યો નથી, બાકી બધું કર્યું છે, અંતર્મુખ થયો નથી, અંતર્મુખ થઈ શક્યો નથી, અને અંતર્મુખ કેમ થયું એની રીત એને આવડી નથી, એ રીત પર એ પહોંચ્યો નથી. અને એ વાણી ગોચર નહીં હોવાથી એ રીત બીજી અરૂપી પરિણામને તો કોઈ દેખાડી શકે એવું છે નહીં. પ્રકાશ ૩૩ પાને નીચે છેલ્લે જે સુંદર વસ્તુ હોય તેને ઉપરથી અંગીકાર ન કરીએ. ઉપરથી એટલે માત્ર દેખાવ ઉપરથી એને અંગીકાર ન કરીએ. વિશે શું થયેલું છે કે આ જીવન દેહાત્મ બુદ્ધિ છે અને દેહ ઉપરનું શરીર ઉપરનું એનું આકર્ષણ છે, શરીરની સુંદરતાને લઈને છે. પણ ખરેખર ઘૃણા ઉત્પન્ન થાય એવા અંદરમાં મળ રુધિર અનેક પ્રકારે ઘૃણા ઉત્પન્ન થાય એવા દુર્ગંધ પદાર્થો પરમાણુઓ જ્ઞાન દેહમાં રહેલા છે. તેથી ઉપર ઉપરની સુંદરતા જોઈને આકર્ષિત થવું અથવા એની ઉપાધિ બુદ્ધિ રહેવી, સુખ બુદ્ધિ થવી, એ કરવા યોગ્ય નથી. દેહ અશુચિ નવ દ્વારે સર્વે છે, નવ ઠિકાણેથી એમાંથી અશુદ્ધ પદાર્થો મલિન પદાર્થો વહે છે. તેથી એમાં પ્રીતિ કરવા લાયક કાંઈ નથી એમ કહેવાય છે. પંડિત દોલતરામજીનું પદ ટાંક્યું છે એના ટીકામાં. ફલરુધિર રાધમલ થયેલી કિકસવ સાધિતે મેલી, નવદ્વાર વહે ઘિનકારી, અસદેહ કરે કિમિયારી. જેમાં મળ છે, શ્લેષ્મ છે, કફ છે, રુધિર છે, માંસ છે, જેમ એવી કોઈ થેલી ભરીને આપે માણસ ત્યાંથી દૂર જાય છે. અને એ કાંઈ અંદર છે ને બહાર નથી દેખાતું એવું કાંઈ નથી. નવ પ્રકાર છે એનો બહાર સ્રાવ પણ જોવામાં આવે છે. એવા દેહમાં તું પ્રતિપૂર્વક એમ સંબંધ કરે છે, યારી એટલે દોસ્તી, સંબંધ કરવો, પ્રીતિપૂર્વક કેમ સંબંધ કરે છો? દેખતા જ જ્ઞાની ઉપજે છે, બહારમાં તેનું રૂપ દેખાય છે તો સુંદર, પણ અંદર ખરાબી પડી છે, તેની અંદર વિષ્ટામૂત્રની ખાણ છે, દેહ નાશ ન પામતો હોય તો એ એવું હોવા છતાં પણ અંગીકાર કરીએ. આવો તો છે, ઘૃણાસ્પદ તો છે, છતાં પણ નાશવાન છે. એ એટલા માટે લે છે કે દેહનો સંબંધ જાણે છૂટવાનો જ નથી. એવી વૃત્તિથી જીવ દેહાત્મ બુદ્ધિએ પ્રવર્તે છે, જાણે કે પોતાનો નાશ થવા, દેહનો નાશ થવા, વિયોગ જ થવાનો નથી. પહોંચીન તો મોટો ખોટકો આવે ત્યારે એને ખ્યાલ જાય છે કે ના, તું ઓચિંતું થાય ખરું, થઈ શકે એવું છે ખરું. પછી માણસો એમ કહે છે કે ભાઈ આ તો એક નોટિસ આવી છે, હવે જરાક ચીતી જાવ તો સારું. આમ તો વાળ ધોળા થાય ત્યારે એમ કહે છે કે હવે નોટિસ આવી ગઈ, આ લખાણ આવી ગયું. લખાણ ધોળામાં કાળું કરવામાં આવે છે, આ કાળામાં ધોળું લખાણ બે પ્રકારે થાય. એનો અર્થ શું છે કે પરમાણુઓ જે પ્રગતિ છે, ભલે શરીર તને એવું ને એવું દેખાય પણ એના ફેરફારો પ્રતિ સમય થઈ રહ્યા છે. અને ક્ષણિક વસ્તુ છે, નાશવંત વસ્તુ છે. નાશવંત વસ્તુમાં નિત્યતાનો વિશ્વાસ કરીને તું જે પ્રવર્તે છો, એ વિશ્વાસનો વિશ્વાસઘાત ઊભો થશે ત્યારે તને આઘાત લાગ્યા વિના નહીં રહે. જેમ કોઈના ઉપર વિશ્વાસ મૂકો હોય, એ વિશ્વાસઘાત કરે ત્યારે એકદમ આંચકો લાગે છે. એમ જીવ દેહમાં નિત્યતા કલ્પીને, નિત્યતા કલ્પે છે અને નિત્યતા કલ્પીને પ્રવર્તે છે, એમાં એને અનિત્યપણું જયારે વાસ્તવિક ઊભું થાય ને પલટો ખાય છે ત્યારે એને એકદમ આઘાત લાગે છે. કેમ કે એને પરમાણુઓ ઉપર વિશ્વાસ મૂકતો કે આ મને સુખદાયક છે, સુખનું સ્થાન છે, સુખના કરનારા છે અને બસ હવે આનાથી છૂટી જવાનું, આ છૂટી જાય છે. જાણે પોતે પોતાનો નાશ અનુભવતો હોય એવો મૃત્યુવત અત્યંત અત્યંત દુઃખનો અનુભવ કરે છે. બહુ ભાગ જીવો તો બે શુદ્ધ દશા પામી જાય છે, શુદ્ધ સ્થાન ગુમાવી બેસે છે, એટલા દુઃખમાં આવે છે. એક તો મળમૂત્રની ખાણ છે અને વળી નાશકારી છે, ક્ષણિક છે. એવો હોય છતાંય નાશ ન પામતો હોય ને તું એના ઉપર પ્રીતિ કર, વિશ્વાસ કર તો ઠીક છે, એને દુઃખ નહીં થાય. પણ આ તો વિશ્વાસનું સ્થાન નથી, વિશ્વાસ કરવાયું કે એના ઉપર વિશ્વાસ કરીને બેઠો છો, દુઃખથી આવી ના રહેશે. આગળ એક પદ આવી રૂચિથી જળ પદાર્થોને સેવે, પછી શરીર ઇન્દ્રિયોની ઇન્દ્રિયના વિષયો, તેને સંસાર દુઃખ થાય જ થાય, ન થાય એવું બને. કેમ કે એને જે પરમાણુ ઉપરની રૂચિ થઈ, રૂચિ ગઈ એના ઉપર, ત્યાં જ એને ઝેર ખાધું છે. બીજું પછી ફળ તો પછી ભલે આવે, ઝેર તો એ વખતે એને ખાય, એનો પ્રત્યાઘાત આવ્યા વિના રહેશે. ક્યાં દોષ થાય છે એ ખબર પડતી નથી. જીવનું જ્ઞાન એટલે એને પરપદાર્થ પર રુચિ થાય છે, પ્રેમ ને રાગ થાય છે, ત્યાં એને શું નુકસાન થાય છે, આત્માની શક્તિ કેટલી હણાય છે એનો એને ખ્યાલ રહેતો, એ નુકસાન સમજાતો નથી. બહારમાં રૂપિયા કોઈ લઈ જાય તો એને નુકસાન સમજાય છે, પણ અંદરમાં આત્માને પરિણામથી નુકસાન થાય એ સમજાતું નથી. તેથી તીવ્ર રસે પ્રવર્તે છે. નાશ પામવા છતાં પણ તમને દુઃખદાયી ન હોય તો એવાની દેહની સાથે તમે સ્નેહ કરો, પણ જન્માદી દુઃખ ભરો છો, ભરો છો. વળી એમ કે છે કે ભલે નાશ થાય તો થાય, પણ હવે ભલે નાશ થાય પણ અમને તો આ દેહાત્મ બુદ્ધિમાં, દેહમાં આત્મબુદ્ધિ કરતા અમને સુખ છે, દેહનું લાલન પાલન કરતા અમને સુખ છે. કે છે કે પણ એમનાથી જન્મનું દુઃખ, સાતાનનું દુઃખ, એ બધું દુઃખ તો ચાલુ જ છે. ખરેખર તો રોગનું ઘર તો શરીર છે, શરીર સિવાય ક્યાં રોગ થાય. વેદનાની મૂર્તિ છે, અસાતા વેદનાની એ મૂર્તિ છે. એટલે નાશ પામવા છતાંય તમે એના ઉપર સ્નેહ કરો છો, પણ સુખદાયી હોય તો સ્નેહ કરો, દુઃખદાયી છે ને કા સ્નેહ કરો. ત્રણ વાત લીધી. એક તો મળમૂત્રની ખાણ હોવાથી ઘૃણાસ્પદ છે, બીજું નાશવંત છે, અને ત્રીજું દુઃખનું સ્થાનક છે. સુખનું સ્થાનક નથી પણ દુઃખનું સ્થાનક છે. ઘડીક આ પ્રકારનું દુઃખ ઉભું થાય, ઘડીક આ પ્રકારનું આરોગ્ય દુઃખ ઉભું થાય, એના નિમિત્તે દુઃખ જ થાય છે, બીજું કઈ થતું નથી. જન્મ મરણના જન્મ આદિ જન્મ રોગ મરણ વૃદ્ધાવસ્થા એ બધા પ્રકાર લઈ જવાય. અનેક પ્રકારના દુઃખને તો દેહના માધ્યમથી જ અનુભવ કરો છો, તમારી સાથે જન્માદી અનાદિના લાગી આવ્યા છે. અનાદિથી આ દેહ નો સંયોગ, એક પછી એક ગયો ને બીજો સંયોગ થયો, એક બીજો છૂટ્યો ને ત્રીજાનો સંયોગ થયો, એમને એમ ચાલુ ને ચાલુ છે. અનાદિથી તમારી સાથે ચાલ્યા આવ્યા છે. તમે મહાન પુરુષો ના જેવી રીતનો ભાવ કર્યો છે, આ તો એક વ્યંગ છે. મહાપુરુષો તો એવા હોય કે જેને સાથ દીધો હોય એને પછી ન છોડે. મહાપુરુષ ને એ નિશાન છે કે જેને સાથે રાખ્યા હોય એને પછી ન છોડે. એ એક મોટાય છે એમ કે ભાઈ અમારી સાથે પહેલેથી છે, હવે એ ભલે એટલે સાથે ને સાથે રહ્યા એમ કરીને એને ન છોડે. ઉદારતા હોય છે, ઉદાર કદાચ જે અમારી સાથે સંબંધ રાખે તેને ન છોડવા. અનાદિથી નવા નવા શરીરે અમારી સાથે સંબંધ રાખ્યો છે, પછી શરીરને હાચવવું જોઈએ ને જાળવવું જોઈએ ને પ્રીતિ કરવી જોઈએ ને ન છોડવા જોઈએ. એમ તો તમે મહંત કહેવાશો નહીં. એ સિદ્ધાંત તમે લાગુ કરવા જતા હો તો એ કાંઈ મોટાઈ અને મહંતપણાની નિશાની નથી. એ તો ખોટી વાત લેવા જેવી વાત છે. એમ કે એમ તો તમે મહંત કહેવાશો નહીં. મહંત તો પાપને મટાડતા થવાય. મોટાઈ ક્યારે આવે? પાપ છૂટે તો પવિત્રતા પ્રગટે, આત્માની મહાનતા પ્રગટ થાય, મહાસ્વરૂપની મહાચૈતન્ય સત્તા પ્રગટ થાય ત્યારે એની મહાનતા છે. અને એ પ્રગટ થાય ત્યારે નાસ્તિથી અનેક પ્રકારના રાગ દ્વેષો છૂટે છે, બધા પાપ છૂટે છે. મહંત તો પાપને મટાડતા થવાય. એ તો પાપનું રૂપ છે, દેહ તો પાપનું રૂપ છે. કયા ફળ થી દેહ મળ્યો એમ કહે છે કે પાપના ફળમાં મળ્યા છે, પુણ્યના ફળમાં નહીં. પરમાર્થ તો પુણ્ય પાપ જ છે. આમ તો દેવ અને મનુષ્ય બહુ પુણ્યનું ફળ કહેવાય છે, પણ અહીંયા એમ કહે છે કે એ તો પાપ પાપના ફળમાં મળેલો છે. દેહ તો પાપનું રૂપ છે, એ પોતે જ પાપનું સ્વરૂપ છે. એની સાથે પ્રીતિ કરે પાપ ભાવ ઉત્પન્ન થાય છે. દેહમાં પોતાપણું કર્યું એ પાપ ભાવ થયો. દેહને પોષણ કરવાના પરિણામ થયા બધા પાપ ભાવ થયા. એ પાપનું રૂપ છે, જેના નિમિત્તે પાપ થાય એને પાપ છે. પૈસો પાપ છે એમ નથી માણસ કહેતા. પૈસો તો જળ પરમાણુ છે, પાપે નથી ને પુણ્ય નથી. દેહ પણ જળ પરમાણુ છે, પાપે નથી ને પુણ્ય નથી. પણ જેના નિમિત્તે પાપ જ થાય એને પાપ કહેવામાં આવે છે. જગતમાં જગતના જીવો જેના નિમિત્તે માત્ર પાપ જ કરી રહ્યા છે તેથી એને પાપ કહેવામાં આવે છે. પૈસા મેળવવાની વૃત્તિ પાપ છે, એમ દેહાત્મ બુદ્ધિ પાપ છે. દેહનો આહાર પાણી આ તે પાલન પોષણ કરવું એ બધા પાપ ભાવ છે, અશુભ ભાવ. અશુભ ભાવ છે આહાર લેવાનો ભાવ, અશુભ ભાવ છે. મુનિરાજની વાત નથી, બાકી બધે અશુભ પણ છે. એ તો દેહ તો પાપનું રૂપ છે, પાપ સ્થાનક છે એમ. પાપાયતન છે, અશુભાયતન છે. શુભાયતન નથી પણ અશુભાયતન છે એમ કેમ. માટે તમે સમજો, તમારા ધનને અંગીકાર કરો. કયું ધન છે? ગુણનું ધન છે. આત્મામાં જે ધન છે ગુણની સંપત્તિ છે, એને એને સમજો, એને અંગીકાર કરો. દેહ અને આત્માનો તફાવત સમજીને સમજો, એનો અર્થ એ છે કે દેહ અને આત્મા વચ્ચેનો તફાવત સમજીને તમે તમારા ધનને અંગીકાર કરો, તમે તો આત્મા છો, આત્માના ગુણને પ્રગટ કરો, આત્માના ગુણની ચાહના કરો, શરીરની ચાહના ન કરો. એમ કેમ પારકું ધન જતું રહે છે? આ તો પારકું છે, પારકી ચીજ છે, એ કઈ સદાય રહેવાની બીજાની ચીજ થોડી વાર માટે આવી હોય તો એ ઉછીની લીધેલી કહેવાય, અથવા એ સંયોગ માત્ર કહેવાય, મહેમાન દાખલ કહેવાય, પણ એ કઈ કાયમ રહેતી નથી. શરીર આવે છે જાય છે, બીજાના દાખલા તો પ્રત્યક્ષ જોવામાં આવે છે, ધ્યાન થાય છે તો પ્રત્યક્ષ જોવામાં આવે છે કે નહીં, કોઈ સેકન્ડરી ખાલી નથી. કે મનુષ્યની સંખ્યા છે એમાં તે કોઈ સેકન્ડે ખાલી હોય કે જ્યાં દેહનો છૂટતો હોય કોઈ મનુષ્યનો, એવી કોઈ સેકન્ડ ખાલી રહેતી નથી. આંકડો તો મોટો છે, એક સેકન્ડની વધારે સંખ્યા છે.
બરોબર.
પારકું ધન જતું રહે છે તેને તમે ફરી ગ્રહો છો, જે ચાલ્યું જાય છે છતાં એની પકડ તમારી છૂટી નથી એટલે ફરીને ગ્રહણ કરો છો. ગ્રહણની લીએ તો એને ચોરી કે ને ઉઘાડે છું કે લીએ તો એને લૂંટ કહેવામાં આવે છે. બીજાની ચીજ લઈએ તો શું કે કા ચોરી કરે છે ને કા લૂંટ કરે છે, તો રાજમાં પણ એનો કાયદો ઘડીને ગુનો ને સજા નક્કી કરવામાં આવે છે. એ લૌકિક કાનૂન ને લૌકિક કાયદા છે, આ કુદરતી કાનૂન ને કુદરતી કાયદા છે, અથવા સર્વજ્ઞના જ્ઞાનમાં વિતરાગના જ્ઞાનમાં આવેલા વિતરાગી કાનૂન છે, બધા વિતરાગી કાયદા છે. આ બધા સર્વજ્ઞના જ્ઞાનથી ચૈતન્ય સ્વરૂપે નથી, તું જળ સ્વરૂપે નથી, છતાં એને લેવા માટેના તારા પરિણામ છે. અને એ પર એ પરમાણુને મેં ગ્રહણ કર્યા, મેં ખાધું, મેં પીધું, અમે આ ભોજ્યું, એ બધા ગુના છે. એ ખરેખર તો બીજા પદાર્થને બીજા પદાર્થ ઉપરનો પોતાનો અધિકાર જમાવવાની વાત છે, પારકા ઉપર પરાણે અધિકાર જમાવવો છે. વસ્તુ વ્યવસ્થામાં એ બની શકતો નથી, તેથી જન્માદિ જન્મ મરણ આદિ દંડને ભોગવવા પડે છે. એમ તેને તમે ફરી ગ્રહો છો, તેના દંડમાં ભવ દુઃખ સહો છો. ભવ ભવાંતર થાય છે એ અન્ય પદાર્થનું ગ્રહણ કરવાના પુરુષાર્થના ફળમાં છે, ઊંધા પુરુષાર્થના ફળમાં છે. જગતમાં આખું જગત સંયોગ પાછળ પડ્યું છે. ઉકરડામાં રખડતું ભૂંડ ત્યાંથી માંડીને ચક્રવર્તી શ્રીમદજીએ તો બહુ નાની ઉંમરમાં આ વાત લખી છે, ભૂંડથી માંડીને ચક્રવર્તી સુધીના બધા જીવો વધતા વૈભવના વ્યવસાયી છે. વન એલિટરેશન, બધાને સંયોગ પાછળ દોડ છે, અને સંયોગ મેળવવા, સંયોગ વધારવા, સંયોગ જાળવવા, સંયોગથી સુખ, સંયોગના વિયોગથી દુઃખ, સંયોગથી સુખ, આ એક જ ધૂન છે. એ જે પરપદાર્થની પકડવાળા પરિણામ છે એ જ ભવભ્રમણ ને ભવભ્રમણના દુઃખનું દુઃખોનું કારણ છે. આમ સીધી વાત છે. લોકો એમ કે ભાઈ ફલાણા ભાઈએ પુરુષાર્થ કર્યો, કાંઈ નહોતું, બાવડાના બળે આટલી સંપત્તિ ઉભી કરી, આ બહુ આગળ વધી ગયા છે. હવે તો એ બહુ આગળ વધી ગયા છે, મોટી બહુ પેદાશ થઈ ગઈ એટલે બધા આગળ વધી ગયા છે. એમાં આગળ વધી ગયા છે, સંસાર સાગરમાં ડૂબકા ખાવામાં આગળ વધી ગયા. ઉલટું છે, જગતની દ્રષ્ટિથી સંસારની દ્રષ્ટિથી મોક્ષની દ્રષ્ટિ ઉલટી સુલટી છે. આખી તેના દંડમાં ભવદુઃખને સહો છો, તો પણ પરને લેતા લેતા તમે થાક્યા નથી. અનેક પ્રકારના દુઃખ, મૂળ તો અજ્ઞાન છે જીવને, જીવ એનાથી સુખ થવાનું માને છે. જે પરિણામથી એને દુઃખ થાય, વર્તમાનમાં પણ દુઃખ થાય અને ભવિષ્યમાં પણ દુઃખની જ પરંપરા સર્જાય, એને જે સુખનું કારણ અજ્ઞાન દેહ માને છે, તેથી એની પાછળ દોડે છે. અહીંયા કહે છે કે તમે એને લેતા લેતા થાક્યા નહીં, આટલું બધું દુઃખ સહન કર્યું તો પણ થાક્યા નહીં, બહુ દુઃખી થવા છતાં પણ પરગ્રહણનું બાણ તમે છોડતા નથી. બાણ એટલે લક્ષ, બાણ એટલે ટેવ, બાણ એટલે લાલસા અથવા વાસના, એને તમે છોડતા નથી. બહુ દુઃખી થવા છતાં, ઘણા દુઃખી થયા જન્મ જન્માંતરમાં, જન્મ મરણના અશાતાના અસમાધિના મૂંઝવણના દુઃખ ભોગવી ભોગવીને આકુલતા ઘણી થઈ, ઘણા દુઃખી થયા છતાં તમે એ છોડતા નથી. આ ચિતાર છે, આખા જગતનો આ ચિતાર છે. શાહપદ તો પોતાના ધનથી પામશો, ફલાણા ફલાણા શાહ, વાણિયામાં શાહની અટક હોય છે ને, બાદશાહને શાહ કહેવાય છે, અહીં શાહ લાગે છે. એ શાહપણું તો ક્યારે છે કે પારકું ન લઈ લે એને, બીજાનું લઈ લે એને શાહપણું છે. ચોરને કોઈક એમ કે, સાવકાર કે છે એમ કે, એક માણસ પોતાની જીભાન ન બદલે એને શાહ સોદાગર કે છે. શું ભાઈ, એક જીભાનથી વાત કરી કે ભાઈ અમારું આ વાત પાકી, તો કે ભાઈ એની શાહ એવી છે, એની શાખ એવી છે, એમાં હવે ફેર પડશે, લાભ નુકસાન ગમે છે. કહે છે કે બહુ દુઃખી થવા છતાં પણ તમે એને છોડતા નથી, એ કાંઈ શાપદ નથી. બીજાની ચીજ તમારે ચેતન થઈને જળને લઈ લેવું છે, એ કાંઈ શાપદ નથી. શાપદ તો પોતાના ધનથી પામશો, પોતાનું ધન એટલે ગુણને પ્રગટ કરશો તો શાહપદ પામશો. બીજાનું ગ્રહણ કરવામાં તો અવગુણ છે, ગુણ નથી પણ અવગુણ છે. તેથી સ્વ પરના વિવેકી બની આત્મધનને ગ્રહો. તેથી સ્વ પર વચ્ચેનો વિવેક ધારણ કરીને, પારકી ચીજ છે પોતાની નથી ને પારકી ચીજ પોતે ગ્રહણ કરવા જેવી પણ નથી, બે વાત સાથે છે. પોતાની નથી એનું જ્ઞાન શા માટે કરવું? આ જળ છે ને પર છે એમ પરને જાણવા પાછળ દ્રષ્ટિકોણ શું છે? કે પરને ગ્રહણ કરવાના દોષરૂપ પરિણામ છે એ ટાળવાનો એની પાછળ દ્રષ્ટિકોણ હોવો જોઈએ. તેથી સ્વ પરના વિવેકી બનીને અને વિવેકથી સ્વનું આત્મધનનું ગ્રહણ કરો, અવિવેકથી પર ન કરો, એનું નામ વિવેક છે. અને પરનું મમત્વ સ્વપ્નાંતરમાં પણ ન કરો. જરા જોરથી વાત આવી છે, જાગતા તો પરનું ગ્રહણ કરવાનો પ્રશ્ન નથી, પણ સ્વપ્નમાં પણ પરનું ગ્રહણ કરો નામ છે. એટલા માટે લીધું છે કે જે જીવને સ્વરૂપના ગ્રહણ પૂર્વક ભેદ જ્ઞાન થાય છે, સ્વસ્વરૂપનું નિજ સ્વરૂપનું સ્વપણે ગ્રહણ થાય છે ગુણથી અને વેદનથી, તેને પોતાનું વ્યાપનું પોતાના સ્વસ્વરૂપમાં જ અનુભવાય છે. પોતાની વ્યાપ્તિ, પોતાનું વ્યાપકપણું પોતાના સ્વપ્રદેશમાં અનુભવાય છે. એને તે જ ક્ષેત્રે રહેલા દેહમાં પણ પોતાનું સ્વપણું અનુભવાતું નથી ને વેદાતું નથી. બીજું તો બધું બહાર છે, ઘર મકાન પૈસા દાગીના કુટુંબ પરિવાર આબરૂ એ તો બહારની ચીજ છે, બહારની એટલે ભિન્ન ક્ષેત્રે પદાર્થો પડ્યા છે, પણ શરીર તો જ્યાં આત્માનું ક્ષેત્ર છે આકાશમાં ત્યાં શરીરનું ક્ષેત્ર છે. તો પણ જેને પોતાના વ્યાપી વ્યાપકપણું પોતાના જ્ઞાનમય આત્મામાં વેદનથી અનુભવાયું એને દેહમાં પણ સ્વપણાનું વેદન આવતું નથી. જાગતા તો નહીં પણ સ્વપ્નામાં પણ નહીં, એવી એવી ભિન્નતા થાય છે. ભિન્નતા એટલે કેવી લૌકિક ચીજ થી બહારની વાત છે કે દુનિયા આખી જગત આખીના ચીજો આખા દુનિયા આખીના જીવો જગતના જીવો દેહાત્મ બુદ્ધિને વશ પડેલા છે. એક જીવ લાવો જગતમાં, એક સમ્યક દ્રષ્ટિ એવા છે કે જેને દેહ હોવા છતાં દેહથી અંદરમાં ભિન્ન પડી ગયા છે. એના ઉપર યોગીન્દ્ર દેવે યોગીન્દ્રાચાર્ય એમણે પરમાત્મ પ્રકાશમાં બીજા ભાગમાં એક ગાથા લખી છે, 65મી ગાથા છે ને, ત્યાં સર્વજ્ઞ પરમાત્માની વાત લીધી છે, અરિહંત પરમાત્માની. નવી ઉપજૈવી ન મરી ન બંધન મોખું કરે ગાથા લીધી ને, જીવો પરમથે જોઈ આ જીન મરે એવું ભણે. તો ત્યાં એમ લીધું કે દેહમાં રહીને સર્વજ્ઞ અરિહંત પરમાત્માને હજી દેહ છૂટ્યો નથી, આયુષ છે ત્યાં સુધી, દેહ છે ત્યાં સુધી અરિહંત દશા છે. તો દેહમાં રહીને દેહથી ભિન્ન આત્મા એમણે જોઈ લીધો છે. દેહમાં રહીને દેહથી ભિન્ન આત્મા એમણે જોયો છે, તેથી એમણે એમ જોયું કે આ આત્મા જન્મતો નથી, આ આત્મા મરતો પણ નથી, આ તો પરમાર્થે નહીં જન્મતો ને નહીં મરતો શાશ્વત એવો પદાર્થ આત્મા છે. એમ દેહની હયાતીમાં દેહના સંયોગના કાળમાં પણ દેહથી ભિન્ન જોઈ લીધો છે, પ્રત્યક્ષ ત્યાં તો છે. ત્યાં તો આત્માના પ્રદેશો શીખે જ્ઞાનમાં જણાય છે. નીચે અનુભવમાં ચોથા ગુણ સ્થાને પ્રદેશો ભલે પ્રત્યક્ષ ન જણાય, પણ પોતાની ભિન્ન વ્યાપ્તિ દેહથી ભિન્ન હું ચૈતન્યમાં વ્યાપ્યો છું એમ તો એને પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. આંધો સાકર ખાય અને દેખતો સાકર ખાય, તો દેખતો તો સાકરનો રંગ રૂપ જોઈ અને સ્વાદ માણે, આંધો એના રંગ રૂપને જોયા વિના સ્વાદને માણે. સ્વાદને માણવામાં તો કોઈને ફેર પડતો નથી. સાકર દેખાય દેખતાને એટલે એને વધુ ગળી લાગે, આંધળાને ન દેખાય એટલે ઓછી ગળી લાગે, એવું કઈ બને છે? એમ તો બનતું નથી. તો અહીંયા દેહમાં રહીને દેહથી ભિન્ન પોતાના ચૈતન્ય તત્વને જેણે અનુભવી લીધું છે એને સ્વપ્નાંતરમાં પણ એમ બીજા જાગતામાં નહીં પણ બીજા સ્વપ્નની જે બીજી દશા છે, જાગવામાં તો પ્રશ્ન જ નથી એને, પણ સ્વપ્નની બીજી દશા છે એમાં એને એવું સ્વપ્ન દેહાત્મ બુદ્ધિનું ન આવે એમ કેવું છે. ઠીક, વિશિષ્ટ વાત એ છે કે જગતની અંદર જે સ્વપ્નની સ્થિતિ છે એ તો એક એવી દશા છે કે જેમાં નહીં બનવા યોગ્ય પણ બને છે. પોતે શ્રીમંત હોય અને ભીખ માગતો હોય એવું પણ એને સ્વપ્ન આવે, પેટ ભરીને સૂતો હોય છતાં એકદમ ભૂખ લાગે છે એવું પણ સ્વપ્ન આવે, આવે કે ના આવે? જીવતો હોય છતાં મૃત્યુ પામ્યો હોય એવું શક્તિથી ઊભી થયેલી પર્યાય છે કે જેને સ્વપ્નમાં પણ અભેદ જ્ઞાન ન થાય, દેહાત્મ બુદ્ધિ ન થાય, પરમાં સ્વપણાની બુદ્ધિ ન થાય, જાગતા તો થવાનો પ્રશ્ન નથી, એવી વાત લઈ લીધી છે. स्वपरना विवेकी बनी आत्मधन ने ग्रहण करो अने परनु ग्रहण करवानु ममत्व एटले परनु ग्रहण करवानो भाव तो स्वप्नामय न करो। आमे खादू ने पीधू ने सुखी थयो, परथी हूँ सुखी थयो ए वात तो स्वप्नामा पण न जोईए, जागता तो न जोईए स्वप्नामा पण न जोईए। आ दशा ने અલૌકિક ભેદ જ્ઞાનની દશા કહેવામાં આવે છે। કેટલા પુરુષાર્થે એ પ્રાપ્ત થાય છે, એ પુરુષાર્થે ચડે ત્યારે એને માણસ નથી કહેતા, વ્યાયામ શાળામાં આવે ને કસરત કરે ને પસીનો ઉતરે ત્યારે ખબર પડે કે કસરત શું ચીજ છે। એવી આ સંસારનો નાશ કરવાની એક્સરસાઇઝ છે, ભેદ જ્ઞાનની જે પ્રેક્ટિસ છે, પ્રયોગ છે, એ પ્રયોગશાળામાં જે જ્ઞાનની કસરત છે, જ્ઞાનનો વ્યાયામ છે, એ સંસારને નાશ કરવાનો છે। એમાં જે શક્તિ કેળવાય છે એ શક્તિ એટલી બધી અસાધારણ છે, જેના એક ક્ષણમાં ભવભ્રમણની આખી લાઈન છૂટી જાય, તૂટી જાય, અને મોક્ષની દશા નજીકના ભવિષ્યમાં પાંગરે એવી અલૌકિક સ્થિતિ ઊભી થાય, એને સ્વપ્નાંતરમાં પણ એને દેહાત્મ બુદ્ધિ થતી નથી, જાગતા તો ન થાય પણ સ્વપ્નમાં ન થાય। આમ તમારી પાસે અખંડ રત્નત્રય આદિ અનંત ગુણ નિધાન છે, તમે કાંઈ દરિદ્રી નથી। દરિદ્રી હોય ને ભીખ માગે તો એમ કે છે કે સંભવિત છે, કે શું કરે બિચારો દરિદ્રી છે એટલે લાચાર થઈને ભીખ માગે છે, પણ તમારી પાસે તો દર્શન જ્ઞાન ચારિત્ર આદિ મહાન રત્નો જેવા અનંત અનંત ગુણના રત્નોનું નિધાન ભરેલું છે। ગુણ નિધાનથી તમે એટલા ભરેલા છો કે તમારા ગુણનો છેડો નથી, ગુણ ગણતા 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 હવે આ છેલ્લો ગુણ એમ ન આવે ક્યાંય, એનું નામ ગુણની અનંતતા છે। લાખ કરોડ અબજ ઘણા ગુણ ગણે, આટલા ગુણ પૂરા થયા પછી આ ગુણ છેલ્લો, એમ સંખ્યા એ છેલ્લો આવે કે ન આવે, કે એ ન આવે એટલા અનંત ગુણ છે આત્મામાં। એવા ગુણના નિધાનથી તમે ભરેલા છો, મોઢું ફેરવીને બેઠો છે એટલે દેખાતો નથી, મોઢું ફેરવી લીધું છે, મોઢું ફેરવું, મુખ ફેરવું, સન્મુખ થવું, પોતાના સ્વરૂપની સન્મુખ થવું। ઊંધું મોઢું રાખે તો ક્યાંથી દેખાય, દેખાય સીધી વાત છે। તમારી પાસે અખંડ રત્નત્રય આદિ અનંત ગુણ નિધાન છે, તમે કાંઈ દરિદ્રી નથી। જે દરિદ્રી હોય તે એવા કામ કરે, દરિદ્રી હોય એ ભીખ માગે, લાચારી કરે, દીનતા કરે, તમે ચૈતન્ય દેવ છો, જીન સોહીએ આત્મા, ઘટ ઘટ અંતર જીન બસે છે ને, અંદર જીનેશ્વર દેવ બિરાજમાન છે પોતે, અને એ પછી પોતે ભીખ માગે, લાચારી કરે, જળ પાસે, એ પણ જળ પાસે પડે, પરમાણુ પાસે જેને કઈ ખબર નથી, એની પાસે દીનતા કરે કે હે પરમાણુઓ, હે પૈસાના પરમાણુઓ, તમે મને સુખ આપો, ક્યાંથી આપશે, એની પાસે છે નહીં કે આપે। જીવ પોતાના ગુણ નિધાનને ભૂલીને ભાવે દરિદ્રી થાય છે, દ્રવ્ય દરિદ્રી નથી છતાં ભાવે દરિદ્રી થાય છે, દરિદ્રતાનો ભાવ ધારણ કરીને દરિદ્રી થઈને ફરે છે, એને ઓળખાણ કરાવે છે કે ભાઈ તું દરિદ્રી નથી, તારું ગુણ નિધાન તારામાં ભરેલું છે, અહીંયા કોઈ ભડું થયેલું ને, હે
તો પછી
એમ બધા ટાયલા કરે, ભક્તિ માં મર્યાદા રાખો, પણ ઉપકાર ની તો મર્યાદા નથી, ભક્તિ માં રે કેવી રીતે? જો તમે મને 5 પૈસા આપો તો હું તમને 5 પૈસા તમારા પાછા દઉં, 5 રૂપિયા આપો તો 5 રૂપિયા પાછા દો, 100 રૂપિયા આપો તો વ્યાજ શીખે તમને 102, જે 2% વ્યાજ તો 102 પાછા આપો. પણ જેની અસીમ ઉપકાર ની મર્યાદા છે એના પ્રતિની ભક્તિ ની સીમા એ વાત રહેતી નથી. કેટલો ઉપકાર, અનંત ઉપકાર કહે છે કે એક કોર થી અનંત ઉપકાર, બીજું કોર થી નહીં. હવે તમે એમાં આમ જરાક વધારે પડતું નહીં કરો, એ વાતને કાંઈ મેળ ખાતો તો ઓલી વાત કહેવા પૂરતી છે. માત્ર એક શબ્દનો આડંબર કરવાની વાત છે, એમાં કાંઈ ભાવ હતો નથી એમ છે. ખરેખર દરિદ્રી હોય તે એવા કામ કરે એમ કહે છે. બાકી અખંડ રત્નત્રયાદી અનંત ગુણ નિધાન પોતાની પાસે છે, શ્રી ગુરુ એને બતાવે છે, જોવું તો પોતાને છે, બતાવનાર કઈ એને જોઈ દેશે, જોવાનું તો પોતાને છે, પોતાના પુરુષાર્થ થી પોતે જુએ જુએ એને પ્રાપ્ત કર્યું એમ કહેવામાં આવે છે. પ્રાપ્ત ની પ્રાપ્તિ છે, પ્રાપ્ત ની અનુભૂતિ છે, એને પ્રાપ્તિ કહેવામાં આવે છે.